श्वासेन साकमनुलोम विलोम वृत्या स्वान्तर्बहे च भगवत्युरुधानिजस्य पूरे गतागतजलाम्बुधिनोपमेयम् कं भक्तिधर्मतनयं शरणं प्रपञ्जे बाह्यान्तरिन्द्रियगणश्च सनाधिदेवः हृत्युद्भवस्थितिलयानपि दायमान स्थित्वा तथा स्वमहसा पृथगीक्षमाणम् भक्तिधर्मतनयं शरणं प्रपञ्जे मायामया वासनानां निषेधमुरुधा सहजानन्द स्वामी महाराज नि जय।
भवसंभवभीति भेदनम् सुख संपत करुणानिकेतनम् व्रतदान तपक्रिया फल सहजानंद गुरु भजे सदा हे मारा वाला महाराज सुखदाई श्री हरि तुम्हारे आश्रय आव्या छिए कर जो उद्धार दया करी ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो श्री नीलकंठाय नमो नमः। श्री नारायण उवाच वैराग्यस्याथ ते वच्मि लक्षणं मुनिसत्तम क्षयिष्णु वस्तुष्वरुचिः सर्वथा इति तद ईरितम् अध्याय 25 मा आपने प्रारंभ कर्यो। आ अध्याय मा चार प्रकारना प्रलय ना ज्ञान द्वारा वैराग्य नु स्वरूप समझायु छे અને પછી ભક્તિનું સ્વરૂપ વર્ણવી એકાંતિક ધર્મ તથા પરબ્રહ્મનો મહિમા વર્ણવ્યો છે। હે નારદ, હવે હું તમને વૈરાગ્યનું લક્ષણ કહું છું। નાશવંત જે જે આકારો છે તે સર્વમાં સર્વ પ્રકારે અરુચિ, યાને કે રુચિ નહીં, રસ નહીં, એને કહેવાય વૈરાગ્ય। હાથથી છૂટે એ ત્યાગ, હૈયાથી છૂટે એને કહેવાય વૈરાગ, બે માં એટલો ફેર છે। ત્યાગ ન ટકે વૈરાગ વિના, અહીંયાથી છૂટું ના હોય અને હાથથી છોડી દીધું હોય, દેહથી છોડી દીધું હોય તો લાંબુ ટકે નહીં. બહારથી ત્યાગ હોય, અંદરથી રસ હોય. બહારથી નિષેધ ને ખંડન અને ભીતર ભીતર એમાં આસક્તિઓ હોય, એ વિચિત્રતા છે. અંદરથી વોકાઈ જાય એને વૈરાગ કહેવાય. ઉપર તજતા અંત ન આવે, જ્યાં લગી ભીતર માહી ભાવે. અંતર થકી જો ઉલટી થાય, તે તો પાછું કદી ન ખવાય. ઓકેલું ન ખવાય, ઉલટી કરી નાખવી એનું નામ વૈરાગ કહેવાય. ખાધ્યા વગરનું પડ્યું મૂકવું એ તો ત્યાગ કહેવાય. અંદરનો અભાવ. એહ સુખ ઓકી નાખ્યું સંત આપે, સ્વામી સહજાનંદજી પ્રતાપે. વૈરાગ બહુ દુર્લભ હોય છે. સાર સિદ્ધિમાં નિષ્કાન સ્વામી કહ્યું છે, કા ભગવાનની કૃપા થાય, કા સદગુરુની કૃપા થાય તો વૈરાગ થાય. આની અમી દ્રષ્ટિ વિના, આના આશીર્વાદ વિના, એમની ઈચ્છા વિના મુમુક્ષુ શિષ્યમાં વૈરાગ ઉદય થતો નથી. જોઈએ એવા અર્થમાં ન થાય. જ્ઞાનાંશથી પ્રગટ થયેલો વૈરાગ સાચો મહારાજે કહ્યું છે. બાકીના વૈરાગ દેખાવના વૈરાગ હોય, કશા જ કામના નહીં. કશા જ કામના નહીં. દેખાવની ગન ટાણે કામ ન લાગે. દેખાવના વૈરાગ શું કામમાં આવે? સાચા અર્થમાં અભાવ હોવો જોઈએ. શબ્દ વાપર્યો છે અરુચિ, અભાવ શબ્દ વાપર્યો નથી. અભાવ શબ્દ વાપરે ને તોય વૈરાગ નહીં. કેમ જે અભાવ હોય તો ક્યાંક ભાવ હોય, ભાવ હોય તો જ અભાવ હોય. રાગ દ્વેષ દ્વંદ્વ છે, સુખ દુઃખ દ્વંદ્વ છે, માન અપમાન દ્વંદ્વ છે. અને દ્વંદ્વ કયા છે? એટલે કે હારે હોય, એક હોય તો એક હોય, એક ન હોય તો એક ન હોય, એને દ્વંદ્વ કહેવાય. માન હોય તો અપમાન હોય. કારણ કે માન શબ્દ ન હોય તો અપ ઉપસર્ગ લગાડો ક્યાં? અપ એટલું બોલે વળાઈશું, સ્ટેન્ડ નથી એને મૂકવાનું. માન હોય પછી જ અપ લાગે અને અપમાન થાય. નિર્માનીનું કોણ અપમાન કરી શકે છે? એને અપમાન થતું જ નથી. હા, કદાચ અપમાન જેવું આમ બહારથી લાગે, પણ એના અંતરમાં તો એવું કઈ હોય નહીં. એટલે મિથ્યા પ્રયાસ છે ને એનું અપમાન કર્યાનો હોય તે. કેમ જે એનું અપમાન કરીને એના અંતરને સળગાવવું જોઈએ એ તો થયું નહીં. એનું હૃદય સળગ્યું તો નહીં, એને તો એમનામ શાંતિ જ રહી. તો ક્રિયા ફેલ ગઈ, ફળ મળ્યું નહીં. હવને સમજાય એવું એક દ્રષ્ટાંત. મોટાનું કે નાનાનું બધાયનું છે, પણ નાનાનું લઈએ. સ્વામી મને પેલો છોકરો ખીજવે છે એમ કે, પછી એને આપણે કહીએ તું ખીજાતો હશ, તો જ ખીજવે ને. કોઈ માણસ વ્યર્થ પ્રયત્ન સહારું કરે, પ્રયત્નમાં એ સફળ થતા હશે ખીજવવામાં. તો કે હા હું ખીજવું છું, એનો પ્રયત્ન ફેલ કર એટલે ખીજાઈશ નહીં, તો શું થાય? બંધ થઈ જાય. હેતુ સરે નહીં તો કોણ માણા ક્રિયા કરે? અલ્લા ભલા માણસો, ખંજોળવાનું બંધ કરીએ તો ધાધરે મટી જાય. કેમ કે ધાધર એટલા માટે થાય છે, તું ખંજોળ, આપણે ખંજોળીએ નહીં ને તો ધાધરને એમ થાય કે આનો અર્થ હું છું. એ ચપલા પહેરીને હાલતી થાય તો ખીજાવ નહીં તો માણસે ખીજવતા બંધ થઈ જાય. અપમાન થાય અને તમે આનંદ માર્યો તો માણસ અપમાન કરતા બંધ થઈ જાય. બોલો, એને એમ થાય શું અરજ છે ભાઈ? આ દ્વંદ્વ વિશે મેં સમજાવ્યું. અભાવ ન કહેવાય તો દેશમાં જતું રહે, ભાવ કહો તો રાગમાં જતું રહે. એટલે અરુચિ શબ્દ વાપર્યો, રુચિ નહીં, ન્યુટ્રલ થઈ ગયા, અન્નમ વૈરાગ્ય. આમાં એક સવાલ ઉભો થાય, જો આ વૈરાગી સાધુ સંતોને ખાલી રુચિ ન હોય એટલું જ હોય અને દ્વેષ ન હોય તો આ લોકો બધું ખંડન કેમ બહુ કરે છે? પંચવિષયનું ખંડન કરે બહુ, સ્ત્રીઓનું ખંડન કરે, એને ગમે એવી બોલે, આમ તેમ, આ દ્વેષ ના કહેવાય? આવો સવાલ ઉભો થાય. એ એટલા માટે કરવું પડે છે રાગ ટળે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી એનું ખંડન કરી એનો અભાવ કરવો છે, અહીંયામાંથી કાઢવું છે. અહીંયામાંથી નીકળી જાય, રાગ જતો રહે, પછી દ્વેષ રાખવાનો કોઈ અર્થ નથી. ખંડન કરીએ છીએ રાગ ન થાય એના માટે, પણ ખંડન થાય છે એનો અર્થ એવો નથી કે દ્વેષ છે. રાગ ટાળવાની એક પ્રોસેસ છે, અને ખંડન કર્યા વગર તો એના પાસ અંદર પહે નહીં, એટલે કે રાગ જાય નહીં. મોટા સંતોએ કહ્યું કે મૂર્તિ સામું જઈને બેહી રહ્યો પણ પંચવિષયના ખંડન કર્યા વગર વિષય જાય નહીં, અને ભીડો સહન કર્યા વગર સ્વભાવ જાય નહીં. સમજાણું? અને પ્રેશર થઈ આવીને આગીના પડે નહીં, ન વહેલું ઉઠાય. પરિસ્થિતિના નિર્માણ વિના સીધે સીધો કોઈ ભગવાનની નજીક થઈ શકતો નથી, સંતની નજીક થઈ શકતો નથી. અને જેણે ભરપેટ અપમાન સહન નથી કર્યા એનાથી માન સહન થતું નથી. જે સાચા અર્થમાં અતિ નિર્માની શિષ્ય નથી થઈ શક્યો, નિખાલસ નિર્માની, એ કોઈ દી સાચા અર્થમાં ગુરુ થઈ શકે જ નહીં. કેમ? જે શિષ્ય નથી થઈ શક્યો એ ગુરુ થઈ શકે જ નહીં. જે માણસ ખૂબ દુઃખ ભોગવી ચૂક્યો હોય એનાથી જ સુખ સહન થાય છે. એ માણસ સુખમાં છકી ન જાય, ગરીબ માણસો ખૂબ પ્રયત્ન કરીને લાંબા કાળે ધનવાન થયા હોય, એ લોકો કોદાળી પાવડો કોહ કે એવું બધું જે એનું હોય ને જૂનું એ યાદ રાખે છે. પણ એના દીકરાઓ કે જેઓ ગર્ભશ્રીમંત છે એને દુઃખ જોયું નથી, એટલે એને જરૂર અભિમાન આવે. કારણ કે જન્મ્યા ત્યાંથી જ માન મોટપને એવી રીતે જ એ ઉછર્યા હોય, એને ખબર જ ન પડે કે ગરીબ માણાની શું વેદના હોય. એ એની સંવેદના જાણી ન શકે ને, એટલે ઘમંડમાં ઘમંડમાં અપમાનો કરે ગરીબોના. એટલે કે દુઃખ સહન કર્યું હોય એ માણસ જ સુખ પચાવી શકે છે. અપમાન ને દુઃખ પચવું કઠણ તો છે, તેમ છતાંય પચાવી શકાય છે. કેમ જે એવી વેળાએ આશ્વાસન દેનારો વર્ગ ઉપલબ્ધ થાય છે. પણ માન અને સુખ જે દિવસે આપણે પચાવવાનું થાય છે તે દિવસે કોઈ આપણને ટોકીને સદરસ્તે ચડાવવા વાળું હોતું નથી, બલ્કિ ખુશામતિયાના ચારે કોઈ ટોળા હોય છે. આ એક વિચિત્રતા છે, અને એટલા માટે જ દુઃખમાં માણસો ભેળા થાય છે અને સુખમાં સમાજ વિભાજિત થાય છે. દુઃખ હોય ત્યારે ચાર ભાઈ મા બાપ બધા ભેળા રહેતા હોય છે હકડાશમાં એક મકાનમાં. રૂપિયા થાય, સુખ થાય, મોજ શોખ વધે, એટલે હવ જુદા જુદા બંગલાઓ કરીને જુદા રહેવા જાય છે, સુખમાં જુદા રહેવા જાય છે. કે આપત્તિ આવી જાય, દુઃખ આવી જાય, બધા માણસો ભેગા થઈ જાય. અને કઈક મહેફિલ માણવા હોય, સુખ ભોગવવાનું હોય, લગ્ન થયા હોય, પછી પતિ પત્ની નોખા પડીને રખડવા આવી જાય એકલા, સુખમાં નકરા ટુકડા થઈ જાય, દુઃખમાં હંપ આવે છે, સુખમાં કુસંપ. અને સંપ છે ત્યાં જંપ છે. આ બધી અમુક અમુક બધી વિચિત્રતાઓ છે. દુઃખ જ્યારે આવે ત્યારે જે માણસ દુઃખને ટાળવાની મહેનત કરે છે ને, એ માણસ સંસારી છે. અને જે માણસ દુઃખના મૂળિયાને શોધવાની મહેનત કરે એ સંત છે. ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, ફરી વાર ના આવે એના માટે શું કરવું, એ સંત છે. દુઃખને ઉપરથી દબાવી દેવા મજા નથી, એ અંદર રહી રહ્યું વધે. એના તો મૂળિયા સુધી સંશોધન હોવા જોઈએ. ઓરિટોરી નાખીને ઘણા માણસો આગળ વધે છે, જવા દો કરીને. પણ એ ઠીક છે, અજ્ઞાની સંસારીઓની રીત છે, બીજે કન્વર્ટ થઈ જાય ને એમને ઘુઘુઘુ જીવવા માંડે, એટલે ઓલી પીડા ને દુઃખ ભૂલી જાય. પણ સાચો જ્ઞાની માણસ હોય એ તો એમાં ઊંડો ઉતરે કે દુઃખ આવ્યું છે ભોગવશું, પણ આવ્યું ક્યાંથી, શું ભૂલ થઈ, શું સમજણ હતી કે જે સમજણ મારા જીવનમાં એટલું બધું દુઃખ દઈ ગઈ, કયો મને સંગ હતો કે જે સંગ મને આટલા બધા દુઃખમાં ધકેલી ગયો, કઈ મારે આસક્તિ હતી કે તે આસક્તિએ મને દુઃખ દરિયામાં ફેંક્યો, કઈ અચાનક આપત્તિ આવી કે આપત્તિએ મને આવા દુઃખમાં નાખ્યો. સમજણ, સંગ, આસક્તિ, આપત્તિ અથવા તો કેવું મારું વર્તન હતું કે જે વર્તનનું પરિણામ આજ દુઃખ રૂપે મને આવી પડ્યું. કાંઈક તો હોય ને, એમ જોવું જોઈએ અને એને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ તો સુખી થવાય. વૈરાગ રાખવો એનો અર્થ દ્વેષ રાખવો એવો થતો નથી, માત્ર અરુચિ, બસ રુચિ નહીં. વચમાં ઉભા રહ્યો, વચમાં ન રાગ ન દ્વેષ, બસ એનું નામ જ વૈરાગ. સાંસારિક બાબતમાં સ્થિર રહેવું, સંસારિક કોઈ પણ બાબતમાં જેમ રાગ ન કરવો એમ દ્વેષય ન કરવો. પત્નીમાં, પુત્રમાં, ઘરમાં, સગાવાલામાં, દેહમાં જેમ રાગ ન કરવો એમ દ્વેષય ન કરવો. અને ભગવાનમાં અને ભક્તોમાં ખૂબ રાગ કરવો, ખૂબ પ્રેમ કરવો, આનું નામ વૈરાગ છે. માયાના આકાર માત્ર નાશવંત છે, જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે અંત્યના 38માં, કે મેં સદશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કર્યા પછી એક નિર્ણય કર્યો છે કે માયામાંથી થયા એવા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ? જે કાળે કરી નાશ થાય છે માટે મિથ્યા છે. એ વાત અહીં ભગવાન નારાયણ કહે છે કે આરભ્ય માયા પુરુષાત સર્વ આકૃતયસ્તુ યા કાલ શક્ત્યા ભગવતો નાશ્યંતે તાશ્ચ તદ્વશાહ. હે નારદ મુનિ સત્તમ, માયા પુરુષ થકી થયેલી તમામ આકૃતિઓ, આકૃતયસ્તુ યાહા, જે જે આકૃતિઓ છે તાહા સર્વાહા, સર્વે આકૃતિઓ ભગવત કાલ શક્ત્યા, ભગવાનની કાળ શક્તિથી નાશ્યંતે, નાશ થાય છે, બધી આકૃતિઓનો નાશ થાય છે. કારણ કે તાહા તદવશાહા, તે આકૃતિઓ તે કાળને વશ વર્તે છે માટે નાશ થઈ જાય છે. શસ્ત્રશાસ્ત્રનું ટૂંકું કહેવું એટલું જ છે કે કાળ જેને નાશ કરી શકતો હોય એમાં પ્રેમ ન કરવો, બસ એમાં રુચિ ન કરવી. સુખી થવાનો શ્રેષ્ઠતમ માર્ગ આને કહેવાય. ડાયો માણસ આ છે, જોઈ લે કે આને કાળ નાશ કરે ખરો કે આ કરે, 1000 વર્ષે 5000 વર્ષે ગમે ત્યારે પણ આ વસ્તુ થયેલી છે માટે જશે, એટલે એમાં મારે જોડાવું નથી. કેમ જે, અરે ભાઈ કરોડ વર્ષે જ્યારે એનો નાશ થશે ત્યારે મારે રોવાનું તો છે જ. વરવરીએ તો એસો વરીએ, મેરો ચુડલો અમર હો જાય, મીરા એમ કહેતી. હે પરણું તો પુરુષોત્તમ પરણું, પરઘર પાણી શું ભરવું, એમ બ્રહ્માનંદ સ્વામી કહેતા. હવે આપણે કોઈકમાં જોડાવું જ છે ને, એકલા રહી શકીએ એમ તો નથી જ, ક્યાંક તો આધાર લેવો જ પડશે. તો પછી જેમાં કાળ ન હોય એવા પરબ્રહ્મ પરમાત્માનો જ આધાર લેવો શું ખોટો, એમાં જ જોડાવું શું ખોટું, કા સમજો નહીં? આટલી બધી હાવ ચોખ્ખી વાત કેમ ન સમજાય? શું એટલા બધા પાપ ફરી વળ્યા છે? સુખી જ થવું છે, એકલા ગમતું નથી, આધાર લેવો જ પડે એમ છે. તો પછી ભલા હવે લેવો જ છે તો પછી સર્વોપરી શ્રી હરિનો જ લ્યો ને, એના જ ભેરું થાવ ને, એના સખા મિત્ર શિષ્ય પુત્ર એના જ દાસ. હવે વળગો ને એને, એ વળગ્યા જેવા છે, વળગવું જ છે. પછી હું કે એકલા રહેવું છે. હા, આપણે જેને જેને વળગ્યા છીએ એ કોઈ રહેવાના નથી, માટે અંતે આપણે એકલા થવાના છીએ. અને એકલા આપણે થવું જો ન હોય તો પુરુષોત્તમ નારાયણની સાથે જોડાઈ જવું પ્રેમથી, મજા બહુ આવશે. ત્રણ પ્રમાણો વડે પદાર્થોની સત્યતા તથા અસત્યતા કહે છે. ત્રણ પ્રમાણનું નામ છે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શાબ્દિક પ્રમાણ. પ્રત્યક્ષેણાનુમાનેન શાબ્દેન ચ વિવેકીભિઃ અસત્યતા કૃતિનામ ચ નિશ્ચિતા સત્યતા આત્મનામ. વિવેકવાળા જે માણસો, જ્ઞાની પુરુષો, ખૂબ લાંબુ વિચારી શકનારા એવા તત્વચિંતકો ત્રણ પ્રમાણથી જ સમગ્ર આકૃતિઓની અસત્યતા અને આત્માની સત્યતાનો નિર્ણય કરે છે. પહેલું પ્રમાણ પ્રત્યક્ષ, કે શું કે નજરે દેખાઈશ, આ કશું સ્થિર નહીં. હર પલ સતત જન્મે મરે ને ફેરફાર દેખાય જ છે. આ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે કે સંસાર વિકારવાન અને નાશવાન છે. ક્યાં ખ્યાલ બારું છે? ઇન્દ્રિયો તથા વિષયોના સંયોગથી થતું યથાર્થ જ્ઞાન એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. કેમ જે ઇન્દ્રિયો અને વિષયના સંયોગથી જ થાય છે. અનુમાન જ્ઞાન કોને કહેવાય? તો કે સદહેતુથી થતું અપ્રત્યક્ષ વિષયનું યથાર્થ જ્ઞાન. દાખલા તરીકે નગારું વાગે એટલે ખબર પડે આરતી થાય છે, ક્યાંક ધુમાડો ભાળો એટલે ખબર પડે ત્યાં અગ્નિ થયો છે. અનુમાનથી સત્ય યથાર્થ જ્ઞાન થાય છે. શાબ્દ જ્ઞાન એને કહેવાય શાસ્ત્રો તથા સત્પુરુષોના શબ્દથી થતું યથાર્થ જ્ઞાન. શાસ્ત્રમાં લખ્યું હોય કે આ બધું નાશવંત છે, શાસ્ત્રમાં લખ્યું હોય આત્મા સત્ય છે, ભગવાન આવા છે, એ શબ્દને લઈને થતું જ્ઞાન એને શાબ્દ જ્ઞાન કહેવાય. આમ ત્રણ પ્રકારે જ્ઞાન થાય છે. જ્ઞાન કરે એને થાય. નિત્ય ન પ્રલયે નૈષ કાલો નૈમિત્તિકેન ચ પ્રાકૃતિકેન રૂપેણ ચરત્યાત્યંતિકેન ચ. ચાર પ્રકારના પ્રલયના નામ આપે છે. નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. આ ચાર પ્રલયના રૂપે કાલહ ચરતી, આ ચાર પ્રલયના રૂપે કાળ ચરે છે. ચરે છે એટલે કે ખાય છે. ભેંસ ચરે છે, બળદ ચરે છે, બકરા ચરે છે, નહીં કહેતા આપણે. એ ચરે છે જે શબ્દ છે એની સંસ્કૃત છે. ચરતી, ચરે છે એટલે કે ખાય છે, ભક્ષણ કરે છે. કાળ સમગ્ર સંસારનું ભક્ષણ કરે છે. ચાર રૂપે ભક્ષણ કરે છે. નિત્ય પ્રલય રૂપે, નિમિત્ત પ્રલય રૂપે, પ્રાકૃત પ્રલય રૂપે, આત્યંતિક પ્રલય રૂપે, બધું કાળ ખાઈ જાય છે. બોલો, થોડુંક આ રૂપે ખાય, થોડુંક ઓલે રૂપે ખાય, થોડુંક પછીનું રૂપ લઈને ખાય, ને પછી છેલ્લે આત્યંતિક રૂપે બધું ખાઈ જાય છે. દેહી દેહા ઇમે નિત્યમ ક્ષીયંતે પરિણામિનઃ ક્રમેણ દૃશ્યતે યત્ર બાલ્યતારુણ્ય વાર્ધકમ. હવે દાખલો એમ દે છે, દેહી દેહા ઇમે, દેહી એવા આત્માના દેહો, શરીરો નિત્યમ ક્ષીયંતે. નિત્યમ યાને કે સતતમ અખંડમ ક્ષીયંતે, નાશ થાય છે, અખંડ નાશ થાય છે. આપણું શરીર અખંડ નાશ થાય છે. આપણે તો છેલ્લે મરી જાય ત્યારે ખબર પડે છે ને કે ફલાણા ભાઈ મરી ગયા. એ તેદી નાશ નથી થયા, અખંડ નાશ જ થાય. તેદી તો હાવ ગયા, બાકી થોડા થોડા તો રોજ મરતા હોય બધા, તો જ ગટપણ આવે ને, છેલ્લે હાવ મરે. બોલો હનુમાનજી દાદા પાસે જઈને ચાર ઘા કરો નાળિયેરને, ચોથે ઘાએ તૂટે એનો અર્થ એવો નથી કે ચોથે ઘાએ તૂટ્યું, દરેક ઘાએ તૂટતું હોય થોડું થોડું, ચોથે ઘાએ હાવ તૂટ્યું. એમ આપણું શરીર દરેક ક્ષણે તૂટતું હોય છે, નાશ થતું હોય છે. કેમ? એમ તો કે છે પરિણામી નહ, શરીર પરિણામી છે, પરિણામ પામવાના સ્વભાવ વાળું, ફેરફાર થવાના સ્વભાવ વાળું. એ ફેરફાર જે થાય છે એ જ નાશ છે. હાવ મરી જાય એને જ નાશ કહેવાય એવું નથી, ફેરફારને જ નાશ કીધો છે. અને જો એમ ન હોત તો માયા નાશવંત છે એમ આપણે બોલે જ કઈ રીતે? કેમ જે માયા વિશિષ્ટાદ્વૈત મતમાં નાશવંત નથી, અનાદિ સત્ય તત્વ છે. તેમ છતાંય બધા જ વિશિષ્ટાદ્વૈત વાળાઓ માયાને નાશવંત કહે છે, એ પરિણામીના અર્થમાં જ કહે છે. માટે આ શરીર પરિણામ પામને છે એ જ એનો નાશ સૂચવે છે. ક્રમેણ દૃશ્યતે યત્ર, અને એને કારણે ક્રમથી જ બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને ગઢપણ નજરે ચડે છે. શરીર પરિણામી છે એને કારણે જ ક્રમથી બાલ્યાવસ્થા, યુવા અવસ્થા અને ગઢપણ નજરે ચડે છે. જો પરિણામી શરીર ન હોય તો હોય એવો ને એવો જ રહે ને. કોઈ કહે છે કે તમે એમ કહો છો કે શરીર અખંડ નાશવંત છે તો આમ દેખાતું કેમ નથી, તો એને દાખલો દઈને સમજાવે છે. સૂક્ષ્મત્વાત નેક્ષતે તત્વ, સૂક્ષ્મત્વાત ન ઈક્ષતે તત્વ, બહુ સૂક્ષ્મ ફેરફારો થતા હોવાથી, નાશ બહુ સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી. ગતિર દીપાર ચીશો યથા, જેમ દીવો બળતો હોય એમાં જે રોશની છે, જ્યોતિ છે, જ્યોતિ એ પ્રતિક્ષણ બદલાય છે, પ્રતિક્ષણ જ્યોત ઉપજે છે અને જૂની જ્યોત નાશ થાય છે, નવી ઉપજે છે, અખંડ, એનું નામ જ દીવો કહેવાય. પરંતુ આપણને તે એક જ જ્યોત લાગે, એમાં શરીર પ્રતિક્ષણ ઉપજે છે અને પ્રતિક્ષણ નાશ થાય છે, પણ આપણને તો એ ભાઈ એક જ લાગે. મેડિકલ સાયન્સ એમ કહે છે કે 7 વર્ષે શરીરમાં એનો એ પરમાણુ એકે રહેતો નથી, બધું નવું થઈ જાય છે. રોજે હજારો કોષોનું સર્જન થાય છે અને હજારો કોષોનો નાશ થાય છે શરીરમાં. જબરજસ્ત શરીર વિકારી છે. માણા જ્યાં બેઠો હોય, ઘડીક બેઠો હોય, ત્યાં એના કોષોનો મોટો ઢગલો પીડ્યો હોય છે ને, એટલા બધા શરીરમાંથી કોષો ખરે છે. આવી રીતે શરીર પરિણામી છે, નાશવંત છે. બીજો દાખલો દે છે, ફલવૃદ્ધિર વાનુપદમ જાયમાના દ્રુમે તથા, જેમ વૃક્ષમાં ફળ આવ્યું હોય એ પ્રતિક્ષણ વધતું હોય પણ દેખાતું નથી, એમ શરીર પ્રતિક્ષણ પરિણામ પામે છે, કહેતા નાશ થાય છે પણ દેખાતું નથી. છોડવા પ્રતિક્ષણ વધતા હોય છે. ખેતરમાં ગલકાના કે ઘરે વાડામાં કે કંઈક વેલા હોય ને, રોજના 4-4 ઇંચ વધે, અખંડ વધતા હોય પણ દેખાય નહીં. સૂક્ષ્મત્વાત, ફેરફાર સૂક્ષ્મ હોવાથી આવી રીતનું આ શરીર છે. આ શરીરની છએ છ અવસ્થામાં નર્યો દુઃખ 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 જ છે. તસ્યામ તસ્યામ અવસ્થાયામ દુઃખમ ચ મહદિક્ષતે, કે તે તે અવસ્થાઓમાં જબર દુઃખ દેખાય છે. પ્રત્યક્ષ પ્રમાણે ન અનુમાન કરવાની જરૂર નહીં. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને ગઢપણની અવસ્થામાં, ત્રણેય અવસ્થામાં આ સંસારમાં પારાવાર દુઃખ દેખાય છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ તમારું બીજાનું બહુ દુઃખ છે, અપાર દુઃખ છે. હમણે એક છોકરું જન્મ્યું, મા બાપને ખબર નહીં, પેટમાં કઈ ખડો થઈ ગયો. 21મે દિવસે ડૂટીએ છે જ કાળું ચાંભું દેખાણું. ત્યારે ખબર પડી કઈ કઈક થયું. જન્મ્યું તે દાડાનું રો રો કરે, ઊંઘે નહીં, ખાઈએ કે નહીં. મા બાપને કઈ ખબર પડે નહીં. હવે કાળું દેખાણું ત્યાં દવાખાને બતાવ્યું. હવે એ તો જરીક પૂછડી હતી, આ અંદર રાખો યારું હતો, માએ બધું હળી ગયેલું. આ દવાખાને લઈ ગયા, ન્યા કાંઈ પૂછી રહ્યું, હરખું કર્યું, નોચ્યું, ત્યાંથી આમ લઈ ગયા, આમ લઈ ગયા. મહિનો દોઢ મહિનો દવાખાનામાં રહ્યા, ત્રણ ચાર પાંચ ઓપરેશન કર્યા ને કેટલું કર્યું, આંતરડું કાપી નાખ્યું બે ફૂંટને. આપણા હરિભગત એટલે મને સમાચાર આપે, બધું લોહી બદલાયું, બધી રસી થઈ ગઈ, ઘડીક રિપોર્ટ હારો આવે ને ઘડીક નબળો આવે ને. કરે હું પણ દુઃખી દુઃખી થઈ ગયા. તે છોકરું બાલ્યાવસ્થામાં દુઃખ ભોગવે, બોલી શકે નહીં, કહી શકે નહીં. હવે તપાસ કરે તાર ખબર પડે. આમ બાલ્યાવસ્થામાં અપાર દુઃખ છે અને યુવાવસ્થામાં પરણીને એક બે વર્ષ ન થયા હોય તો આવું છોકરું થાય, તે મહિનો દવાખાનામાં એની હારે રહેવું પડે, 1.5 લાખનો ખર્ચ થાય. યુવા અવસ્થામાં દુઃખ છે, બોલો, પાર વગેરેનું. અને ગડપણના દુઃખ તો આપણે ક્યાં નથી જાણતા, મજા જ નથી. ત્રણેય અવસ્થામાં મહદ દુઃખમ ઈક્ષતે, બહુ દુઃખ દેખાય નજરે. કે જાગ્રદાદીશુ અવસ્થાશુ દુઃખમ ચૈવ પુનઃ પુનઃ, અને જાગ્રત આદિ અવસ્થાઓમાં પારાવાર દુઃખ દેખાય છે. આવું છે, માટે વિરલા પુરુષો શાશ્વત સુખ એવા જે ભગવાન તેનું ધ્યાન ભજન કરવા મંડી જ પડે કોઈને પૂછ્યા વિના. કોઈ બાપોએ ગોળધાણા મોઢામાં દઈને પ્રભુ ભજવાનું નથી કહેતા, પોતે મંડી પડીએ ને તો થાય, કોઈને નહીં ગમતું. ભગવાનનું ભજન કરીએ એ એકમાત્ર આપણા આત્માને ગમે છે, બાકીના કોઈ ન ફાવે. દેશને નથી ગમતું, રાજ્યને નથી ગમતું, નેતાઓ નથી ગમતું, મોટા કહેવાતાઓ નથી ગમતું, ગામને નથી ગમતું, શેરીવાળા નથી ગમતું, ઘરમાં નથી ગમતું, બધાને બોલો, ઇન્દ્રિય અંધકારને નથી ગમતું, બોલો, આત્મા એકલો બૂમો પાડે છે કે આ બધા ભેગા થઈને મારો ખડદો કાઢી નાખશે. એ સાવધાન થઈને હે ભગવાન, હે ભગવાન કરવા માંડશે આ બધાથી બીને તો પ્રભુને પામી જાય. પણ જો ઇન્દ્રિય અંધકારનો ભાઈબંધ રહ્યો કે સગાવાલાનો સ્નેહી રહ્યો, સમજ્યા કે શેરીઓનો લાલચુ રહ્યો કે ગ્રામમાં વળી વિરામ માનતો રહ્યો, એમ જ્યાં હોય ના અજ્ઞાનથી ફસાઈ ગયેલો રહ્યો તો લક્ષ્ય રાશિમાં ગયો સમજો, કરોડો વાર ગયો છે, હજી અજા હે. દુઃખમ ચાવ્ય પુનઃ પુનઃ, વારંવાર દુઃખ 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 ને દુઃખ. મજા જેવું કઈ છે નહીં. હવે ત્રણ પ્રકારના દુઃખ ની વાત કરે છે. દુઃખમ આધ્યાત્મિકમ ભૂરી દૃશ્યતે ચાધિ ભૌતિકમ આધિદૈવિકમ અપ્યત્ર દુઃખમે વાસ્તિ દેહીનામ. આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક નરા દુઃખ છે. આધ્યાત્મિક દુઃખ એને કહેવાય, આત્મશબ્દથી જેને આપણે મન તથા દેહ કહીએ છીએ તેનું દુઃખ. મનનું દુઃખ, તનનું દુઃખ, આ બે દુઃખને કહેવાય આધ્યાત્મિક દુઃખ. કેટલીક શરીરમાં પીડા થાય, બરડો ફાટે, માથું દુખે, પેટમાં બળે, આંખ્યું બળે. કેટલાક મનના દુઃખ છે, નો કહેવાય નો સહેવાય. તન મનના દુઃખનું નામ આધ્યાત્મિક દુઃખ. આધિભૌતિક દુઃખ કોને કહેવાય? ભૂત પ્રાણી માત્ર તરફથી આવતા દુઃખ, બીજા તરફથી આવતા, તન મન સિવાયના, એ આધિભૌતિક દુઃખ કહેવાય. જાતા હોય ને કોક વાહિત ભટકાડે ગાડી, આધિદૈવિક દુઃખ કોને કહેવાય? તો કે કુદરતી આવતા હોય ને, અતિવૃષ્ટિ થાય, કાળ પડે, આવા તેવા દુઃખ, એ બધાય આધિદૈવિક દુઃખ કહેવાય. આમ ત્રણ પ્રકારના દુઃખ થી તમામ દેહીઓ હેરાન હેરાન છે. કોઈ નિરાયત આ જગતમાં નહીં. હા હા મમાર મત પુત્રો, હા પત્ની મિર્ય તે મમ તાતમ મે ભક્ષયદ વ્યાઘ્રો દૃષ્ટા સર્પેણ મે વધુ. માણસ માત્ર બિચારા રોવે છે, હાય 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 મારો દીકરો મરી ગયો, કેટલો બધો ભણાવેલો ગણાવેલો, કેટલો ખર્ચો કરેલો, એક્સિડન્ટ થઈ ગયું ચોકડી ઉપર, હાય હાય રોવે છે માણસ. હા પત્ની મ્રિયતે મમ, અરે રે મારી પત્ની મરી જાય છે, એટેક આવ્યો છે, કેટલી મને વાલી, એના વિને હું કેમ જીવીશ, મારું હું થાય, છોકરા વિદેશ છે, અહીં કોણ રાંધી દે. તાતમ મેં વ્યાઘ્રો ભક્ષે, અરે રે મારા બાપને વાઘ ખાઈ ગયો વગડામાં, મેં ના કીધી હતી રાતે ત્યાં ન જઈશો, દ્રષ્ટા સર્પેણ મેં વધુ, અરે રે મારા દીકરાની વહુને હાઠીઓ લેવા ગયા ત્યાં સર્પ કાઢ્યો, બચારી મારો છોકરો રોઈ રોઈને મરી જાય, એને બે નાના બાળકો છે, એનું શું થાય, અમે તો ગરડા થયા, એવો રોવે એવો રોવે. મહાસૌધોગ્નિના દગ્ધો, આહા સોપસ કરો અદ્ય મે સ્વકુટુંબમ કથમ પોષ્ય ના વર્ષત પાક શાસન. ભગવાન નારાયણ બદ્રિકા આશ્રમમાં નારદને કહે છે કે નારદ આ હારદ સમજો, આવું બધું છે જગતમાં. અરે કેવો સરસ મેં બંગલો બનાવ્યો તો, એ આટલા લાખનું તો ફર્નિચર, સારામાં સારું વલસાડી હાગમાં, કેવા કારીગર લાવ્યો તો, ઝુમર બુમર શું થયું, કોણે હળગાયું ખબર નહીં, આખો બંગલો હળગીને રાખ થઈ ગયો. આ આય હવે જિંદગીમાં ફરીને આવું મકાન અમારાથી થાહે નહીં, માય બધું બળી ગયું. બોલો તો તમે કઈ ગયા તા? માચીન દીકરો પણ તો બધાએ તાળું મારીને જાનમાં ગયા તા, તે ઘરમાં રૂપિયા બુપિયા હતા બધું, હવે નવું મકાન થાય નહીં, રખડી ખાવાનો વારા આવ્યા કેસ. આમ રોવે અરે રે, અમારે તો ખેતી ઉપર આધાર ને ઓણ, વરસાદ વરસ્યો નહી. સ્વકુટુંબમ કથમ પોક્ષે, મારા કુટુંબનું કઈ રીતે પોષણ કરીશ. હાય હાય, જોબ છૂટી ગઈ. બોલો, બૈરું રિહાઈન પિયર જતું રહ્યું, હું છોકરાય સાથે ન લઈ ગયું. એક જાગીને કે છે પપ્પા મારે ખાવું જ, બીજું જાગીને કે છે મારે જાવું જ, હે ત્રીજું કે છે મને નાવું જ. હા, પપ્પા કે મારે ધનુર્માસ ની કથામાં જવું છે. હવે આ મેળ પડે, દુઃખ 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 નિરુદુઃખ છે. સસ્ય સમૃદ્ધમ મત્ક્ષેત્રમ આહા દગ્ધમ હિમાગ્નિના રિયંતે તસ્કરેર ગાવહ સર્વસ્વ મમ લુંટિતમ. અરે રે, કે છે ધન ધાન્ય થી સંપૂર્ણ એવું મારું ખેતર, એવું હિમ પડ્યું, એવું હિમ પડ્યું છે, બધું બળી ગયું. પણ અમારે તો એક દાણો પાક ના આવ્યો બાપા, મજૂરોનો, બિયારણનો, પાણી પાયું વગેરેનો બધો ખર્ચો માથે પડ્યો. શું કરવું કે ત્યાં બીજો કે પડખેથી, અરે ભાઈ તારું દુઃખ તો સાંભળ્યું, પણ તને ખબર છે શું, ચોર આયા રાતે તમારી બધી ગાયો લઈને નાહી ગયા. બીજો કે તારે તો ગાયો લઈ ગયા છે, અમારા ઘરમાં તો ખાતર પાડ્યું, સર્વસ્વ મમ લુંટિતમ, મારો તો બધું લૂંટી ગયા. આમ દુનિયામાં દુઃખો દુઃખો દુઃખો. નારાયણ ભગવાન વાતો કેવી સરસ કરે છે આપણી. નારદજી ને હે, આ લોકની આપણી બધી વાતો બદ્રિકા આશ્રમમાં થાય છે. અરે રે, ગજબનું છે. નૃપેણ દંડિતો અત્યર્થમ, હવે ખોટી રીતે દુઃખ આવ્યા હોય ને એનું વર્ણન કરે છે. શત્રુના હાથી તાડિત, ઈ કે છે કરે રે, રાજાએ મને બહુ ઝાઝો દંડ કર્યો, વાંક કાંઈ નહોતો, પણ એક પાઈ ગયો છે ને રાજાને એવો ચડાવી ગયો કે રાજાએ મને તો ટીપી નાખ્યો ભાઈ સાહેબ, આટલા લાખનો દંડ કર્યો, મરી જાય છું ભરી ભરીને, એમ રોવે. બીજો કે મુવા, તને તો દંડ જ થયો, તો તને તો મને તો કે રાતે ચોર આવ્યા, શત્રુ આવ્યા, બહુ માર્યો ને બધું લઈ ગયા. બોલો, તને માર્યો જ નથી, અસ સુખી આવી રીત થાય શું એક બીજી, બીજું તો કોઈ સુખનું અવલંબન જ નથી ને. એક ભાઈ ને એક ભાઈ રસ્તા મળી ગયા, ઓ લ્યો બહુ દિવસે ભેગા થયા, આપણે તો હારે ભણતા, આવો આવો ઘરે બેસવા. ગુલામ માણસ ઉતાવળ છે, હા તો આવ્યા હતા આમ થા આંટો મારવા વડોદરામાં, ના 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 આવો જ, તમારી ભાભી યાદ કરે છે, લે પૈણા છો, અરે ભાઈ બે છોકરા છે, આવો આવો ગયા. સમજાણું, મેં મને બેહાડ્યા. પછી કહ્યું કે કોલેજ કાળના અમારા મિત્રો છે, સારામાં સારી રસોઈ કરો. પછી તો ઘરવાળીએ રસોઈ કરી, હવે આમાં કરવું હું, આ ભાઈ જમવા બેસી ગયા, હવે કઈક રાંધ્યું છે થોડું, એમાં પેલો વાયરે વાયરે કે લાવજો લાવજો. આનો મગજ ગયો, વાત જૂના જમાનાની છે. જૂના જમાનામાં એઠવાડો ભરવા માટે એક માટલી રાખતા, બૈરીન રીહ ચડીને એ માટલી લઈને ખીજમાં ને ખીજમાં આવીને આના માથામાં પોડી. મિત્ર તો ઉભો થઈ ગયો, કપડા ખંકી, સમજ્યા, આ ઉઠી ગયો, ખાય હું, બે જણા બાજુ બેઠા, મિત્ર હેઠું જોઈ ગયો કે હવે આની હમું જોવું કેમ, પણ આ કે હવે કરવું હું, આ હેઠું જોઈ ગયો. ત્યાં તો ઓલી પત્નીએ એના થાળી વાટક્યા ને બધું લઈ લીધું, એ એને જોયું, એટલે આને આનંદ થઈ ગયો મહેમાનને. ઓલો હેઠું જઈને બેઠેલો ને એને વાહો થાપડીને કે દોસ્ત, શું તારી પત્ની કેટલી સરસ, ઊંચું જો ઊંચું જો. આ કે હું ભલામણ ઊંચું જોવે, કેટલા વર્ષે આપણે ભેગા થયા ને તને વળી હું ઘેરે લાવ્યો ને વળી આ ઉપાધિ બધી તારી હે, ઓલે ભલામણ. આ કે મુજામાં હું એ પૈણો છું, મારે બે છોકરા છે, અમારે આવું થાય છે, આમાં તારે હારું ઈ છે કે આ ઠીકરા ઈ પોતે વાળે છે અને મને વળાવે. ઈ મારે વાળવાના, માટે દોસ્ત ઘણું સુખી છો તું. આ સંસારમાં જે બધા માણસો સુખી છે ને આ રીતે છે, બીજાનું જાજુ દુઃખ જોવે એટલે સુખી થઈ જાય, બસ બીજું હું લ્યો. આવી રીતે એક બીજો પ્રસંગ છે, એક જણો મહેમાન ને ઘરે લઈને ગયો અને ઘરવાળી ખીજાણી કે નકરા મહેમાન જ લઈને આવો છો, સમજાણું તે જે હાથમાં આવે ને માંડી મારવા, ને આ તાવે છો આવે તાવે છો, ને ચમચી આવે ચમચી, ને વાટક્યો આવે તો વાટક્યો, ને આ કાયમનો એટલો બધો પ્રેક્ટિસ વાળો ને તે આમથી આમ ઠેકડો મારી જાય, આમથી આમ મારી જાય. બોલો, એકે અડવાનો દીધો, મહેમાન તો બાણા મૂકો ઉભો દાંત કાઢે. હો, પછી મહેમાને કીધું કે અલ્યા તું તોય દાંત કાઢે, આ આમનામ જે હાથમાં આવે છૂટું મારે તોય તને દાંત આવે ભલા માણા. તાર કે જો ભાઈ, હું ચૂકવી દઉં એના મને દાંત આવે, અને ઈટી જાય એના એને આવે, આજ અમારા સંસારનું સુખ છે. વર્ષોથી આમ હાકી શીખ્યા છે, આવું બધું હોય છે, કઈ લેવાનું નબળે. પણ મોહ ભગવાને એવો મૂક્યો છે, કોઈ માણસ આ દુઃખ માંથી બારો નહીં નીકળી શકતો. આ તો ધાધર જેવું જ છે, આ સંસારનું સુખ છે ને ધાધરની ખંજોળી જેવું છે, સમજાણું. બળે પીડા થાય તો એનાથી હાથ આઘો ન જાય. ઉપાધિ વાળું છે, મહા આનંદ તો પરમાત્માનો છે જો સમજીને. આ શરીર હું નથી, મારે કોઈ સગા નથી, હું તો આત્મા છું, સત્ય છું, અને મારો આધાર મારું સુખ પરમ પિતા પરમાત્મા છે. હે ભગવાન, મને તારો માનજે, એમ કરીને ભગવાનને રાજી કરવા એની આજ્ઞાઓ પાળે અને ધ્યાન ભજન કરે ને સેવા કરે તો આત્માનો ઉદ્ધાર થઈ જાય, આ બધાય દુઃખ મટી જાય. પણ કોઈ માળો સમજતો નથી. લ્યો, આવું થયું છે. વળી કે છે, કિમ કરોમી ચ કિમ બ્રુયામ, સમજ્યા આ બધા ભેગા થાય ને તારે, કે શું કરું શું કહું, કેમ ભાઈ શું થયું. માતા મેં વ્યભિચારીણી, મારી માં વ્યભિચારી છે, કે આ દુઃખ કોને કેવું, ક્યાં જાઉં, આપઘાત કરું કે શું કરું, મને કઈ હૂજતું નથી, બિચારો આમ દુખી છે, સમજ્યા. ત્યાં બીજો બોલ્યો, બીજો, હા, એ કે ભલા માણા મને તો એમ જ થાય છે ઝેર પીને મરી જાઉં એમ. હા, વિષમ પાસ્યામી હા હાદ્ય, આજ ને આજ ઝેર પીને મરી જાઓ, મરીશ ને મરીશ ને, એવું થોડું દુઃખ છે. તો કે મત પત્ની શત્રુ રાકૃષત, કે મારી પત્નીને રાતે બે જણા આવ્યા, મારા દેખતા બાવડું પકડીને કારમાં બેહાડીને લઈ ગયા, અને કીધું છે ખવારે મૂકી જઈશું, આઘો પાછી નો થાય તો કાલ તારી લાશ છે. શું કરવું, કે ઝેર ખાઈ જાવ, કૂવામ પડવું, હવારે મૂકી જવાના પાછા, એ ખવડાવ પીવડાવવાનું મારે, એને ઠીક પડે તે લઈ જાય, ઠામુકો લઈ જાય તો હું છૂટું. ઉપાધિ છે, ઓલા ગાય બાંધી ગયા જેવું છે, કે થોડા દી ગાય કે અમે આ બાંધી, કે કીધું બાંધો, ચારો બારો નીણ આપણે નાખવાની, હાજે આવે દોણું લઈને દોઈને વ્યા જાય, આ દુઃખ કોને કહેવા. આ સ્વસામે હૃતામ લેશે હી, ત્યાં તો બીજો એક બોલ્યો કે ભાઈ મારી બેનને મુસલમાન લઈ ગયા, કે ભગાડી ગયા, હું કરું. આ હારી પ્રાહ મર્મ ભીદ, ત્યાં તો બીજો બોલ્યો કે મારા શત્રુએ મને એવા મર્મના વેણ માર્યા છે કે હું તો આખે આખો હળગ્યો છું, કે ક્યાંય શાંતિ નથી, મારું જે અપમાન થયું છે એ કહ્યા જેવું નથી. આમ અનેક પ્રકારના હે નારદ મુનિ, આ સંસારમાં દુઃખો છે, આ બધા જે દુઃખો છે ને એનું નામ નિત્ય પ્રલય છે. આ બધી પીડા સહન કરવાની, નીતિની પીડા, એનું નામ નિત્ય પ્રલય. કો ગજબની વાતો છે. વળી પાછું વળી દુઃખ આવે છે. મ્રિયે જ્વરાતી વ્યથયા, એક કે છે ઘરે રે મારે તો આ ગઢપણ થઈ ગયું, હવે હલાતું નથી, દેખાતું નથી, ચવાતું નથી, શું કરવું, હું તો મરીશ, કે છે હું તો મરીશ. શું એક દી હતું મારું શરીર, આમ ખાઈ જતો ને આમ ઠેકડો મારતો ને એવી બધી વાતો કરે. હવે તો ભાઈ વાંકા વળી ગયા. ત્યાં બીજો બોલ્યો કે ભાઈ તું જીવેશ તો ખરો, યમદૂતા ઈમે, મારે તો યમદૂત આવ્યા, કે છે આ હા મોટા મોટા, એમ મેંડો રેડ્યું પડવા. ઇથમ રો રૂય માણાહી દૃશ્યંતે સર્વતો જનાહા, હે નારદ આવી રીતે દરેક માણસો રડતા દેખાય છે આ સંસારમાં. ચારે કોર્યો કેટલાક પ્રારબ્ધના દુઃખો છે. અવસ્થા નામ શરીરસ્ય જન્મ મૃત્યુ પ્રતિક્ષણમ કાલે ન પ્રાપ્નુવદ્ભિહી સ્વમ પ્રારબ્ધમ દુઃખમ અશ્યતે. કહેશે જ્યાં હોય ના શરીરની જે આ બધી અવસ્થાઓ છે, એ અવસ્થાના ફેરફારો, જે જન્મ મૃત્યુ પ્રતિક્ષણ થાય છે કાળને કારણે, અને એને લઈને બધાએ માણસો પ્રારબ્ધને ભોગવતા દેખાય છે, અનેકવિધ દુઃખ ભોગવતા દેખાય છે. વળી પાછું મરણનું દુઃખ, અને પાછું જંપર્યું દુઃખ. પ્રારબ્ધાંતે મૃત્યુ દુઃખમ ભવતી અપ્રતિમમ હિ તત્. અપ્રતિમમ કહેતા એની ઉપમા જ ન દેવાય એવું મૃત્યુ કાળનું ભયંકર દુઃખ જીવને ભોગવવું પડે છે. દેહ છૂટે તારે મૃતવાપી, મરી ગયા પછી કઈ શાંતિ નથી. મૃતવાપી ચ મહદ દુઃખમ પ્રાપ્યંતે યમ યાતનાહા, મરી ગયા પછી પણ યમ યાતનાનું બહુ મોટું દુઃખ આ જીવ ભોગવે છે. વળી પાછું યમ યાતનાનું દુઃખ ભોગવીને પછી શાંતિથી કઈક બેહે છે, તો કે ના. તતઃ જરાયુ ઉદ્ભીજ, વળી લખ 84, જરાયુ ઉદ્ભીજ સ્વેદજ અંડજ વગેરે વગેરે યોનિઓમાં ભૂતવા ભૂતવા યથા કર્મ મ્રિયતે દુઃખી તે પુનઃ, ત્યાં ત્યાં જન્મ લઈ લઈ દુઃખ ભોગવી ભોગવી અને પાછો મરે છે, મરે છે, પાછો જન્મે છે, જન્મે છે, પાછો મરે છે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ, ઇહ સંસારે ખલુ દુસ્સારે કૃપિયા પારે પાહી મોરારે. ભૂખા કાઢી નાખ્યા આ સંસારે તો, પણ સમજતા નથી કોઈ. જરાયુજ ખાણ છે આ ચાર. ઉદ્ભીજ જરાયુજ એને કહેવાય જન્મતી વખતે જરા થાય, ગર્ભાશયમાં જરામાંથી જન્મ થાય, જરાયુજ એટલે મનુષ્યાદિક. ઉદ્ભીજ એને કહેવાય કે જે આમ ઉદભેદીને ઉગે ઘાસ વગેરે. સ્વેદજ એને કહેવાય કે બાફમાંથી પરસેવામાંથી થાય જીવડાઓ. અને અંડજ એને કહેવાય ઈંડું જન્મે અને એમાંથી જન્મે. આવી ચાર ખાણો છે, 21-21 લાખ ની, ચારે મળીને 84 લાખ કહેવાય જન્મ. એમાં બધા જન્મ લઈ 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 લઈને મરે છે, દુઃખ દુઃખનો પાર નથી. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, નિત્ય પ્રલય એવમ તે કીર્તિતઃ સૂક્ષ્મયાદૃશા સજ્ઞેયોથ મુને વચમી લયમ નૈમિત્તિકાભિધઃ. આ રીતે મેં તમને સૂક્ષ્મ દ્રષ્ટિથી નિત્ય પ્રલયનું વર્ણન કરી બતાવ્યું તે તમે જાણો, અને હવે હું તમને નૈમિત્તિક પ્રલયનું વર્ણન કરી બતાવું છું. 14 શ્લોકથી નિત્ય પ્રલયનું વર્ણન કર્યું. આ નિત્ય પ્રલય સાંભળીને તો ત્રાસ થઈ ગયો છે. હવે આજને આજ નિમિત્ત પ્રલય નથી સાંભળવો, કાલ તાજા થઈને આવીએ. બીજું હું સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ
નારાયણ, ઓ સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ.
સ્વામી મહારાજની જય.